மகாதேவ்யாக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட். ரவிவார் தாரீக் 15 அக்டோபர் 2006. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரமவார பத்திர சுவாத்தியாய் பத்ர கிரமாங்க 459 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ્ય શું લાગે? એવી મહાત્મ્ય દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધારૂપે થાય છે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. સંસારની ભ્રાંતિ ક્યારે તૂટે છે? ભ્રાંતિ સંસારમાં છીએ, સંયોગોમાં છીએ, સંબંધમાં છીએ, પદાર્થના સંગમાં છીએ, એની સાથે એકાકાર છે, તદ્રુપતા છે, મમત્વ છે, અહંભાવ છે. જ્ઞાનીઓ કહે છે આ બધું સ્વપ્ન સમાન છે, એટલે ભ્રાંતિ કહે છે. સંસાર એને કોઈ દર્શનમાં માયા કહે છે, કોઈ જગ્યાએ ભ્રાંતિ શબ્દ છે, કોઈ જગ્યાએ અજ્ઞાન શબ્દ છે, અને કોઈ વિશેષ દાર્શનિક શબ્દમાં મિથ્યાત્વ શબ્દ મૂકે છે. પણ આ સંસારનું દેખીતું જે રૂપ છે, આ જે કંઈ પ્રત્યક્ષ અનુભવાતી રોજ બરોજની ક્રિયાકલાપ છે, જ્ઞાની કહે છે એ ભ્રાંતિ છે. અને આવી ભ્રાંતિ લક્ષમાં આવતી નથી. ક્યાં સુધી? તો કે જ્ઞાની પુરુષનો નિશ્ચય ન થાય ત્યાં સુધી. જ્યારે જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય ત્યારે આ ભ્રાંતિ જીવના લક્ષમાં આવે. કંઈક આવી ભ્રાંતિનું સ્વરૂપ મહારાજા જનકને એની નિંદ્રા અવસ્થામાં થયું. સ્વપ્નું આવી ગયું, અને સ્વપ્નમાં પોતે અત્યંત દરિદ્રી યાચક છે. 3-3 દિવસની ભૂખ અને તૃષા છે. કોઈ પાણી પાનાર નથી કે કોળીઓ ધાન આપનાર કોઈ નથી. ઠોકરો ખાતો ખાતો એ યાચક ચારે બાજુ રખડે છે. એમાં કોઈની પાસે માગે છે તો કોઈને ક્રોધ આવે છે, તો એને ધક્કો મારે છે તો પડી જાય છે, અને હાથમાં ભિક્ષાનું પાત્ર પણ તૂટી જાય છે, અને રાડ પાડી ઉઠે છે. એ રાડ પાડી ઉઠે છે ત્યાં તો આજુબાજુની અંદરના રાજસેવકો ગણિત ખમા, મહારાજા ધીરાજને ગણિત ખમા, મગધ અધિપતિને શું છે. દોડતા સેવકો આવે છે, મહારાજાની આંખ ખુલે છે. મગધના અધિપતિ છે, શું બોલે? સેવકોની સામે તો કઈ બોલી ન શકે. અરે આ શું થયું? હું ક્યાં હતો? અને આખી પોતાનું જે કઈ તાદ્રશ્યપણું છે, આ ભ્રાંતિ છે કે ખરેખર મેં અનુભવ્યું? ખરેખર અનુભવ્યું. આવી સ્થિતિ હતી મારી, અને અત્યારે તો હું રાજાધિરાજ છું. હવે આમાં સાચું શું, ખોટું શું? જનક આ સાચો કે જનક તે સાચો? સ્થિતિ આ સાચી કે સ્થિતિ તે સાચી? જ્ઞાની વિના કોણ પાર પામે? આનું સમજ કેવી રીતે આવે? ભ્રાંતિ જ્ઞાની પુરુષ વિના ન તૂટે. દરબારની અંદર અષ્ટાવક્ર ગુરુ મહારાજા પધારે છે અને પૂછે છે બધા લોકોને કે મને આ સપન આવ્યું અને એક ક્ષણ પહેલાની મારી આ સ્થિતિ એ પણ મને અનુભવવત જ છે, હું જ હતો, બીજો કોઈ નહોતો, મને ભ્રાંતિ નથી, હું જ હતો, મેં જ આ બધા દુઃખો અનુભવ્યા, અપમાન અનુભવ્યા, પીડા અનુભવી, વ્યથા અનુભવી, તિરસ્કાર અનુભવ્યો, અને પછી જોયું તો હું મગજનો અધિપતિ છું, એ પણ મારો અત્યારે પણ મારો અનુભવ છે, અત્યારે પણ મારો અનુભવ છું, દરબારમાં બેઠો છું. કોઈ કોણ જવાબ આપી શકે કે મહારાજ અમે આનો શું જવાબ આપીએ? આખરે અષ્ટાવક્ર એના તરફ દ્રષ્ટિ જાય છે, જ્ઞાની પુરુષ છે, એણે કહ્યું કે મહારાજા આ બે માંથી શું સાચું છે એનો તમને વિકલ્પ છે ને? તો એક પ્રશ્ન વિચારો, એનો જવાબ આવે ને આ ઉપરથી આપણે આગળ વિચાર કરશું કે અત્યારે જે છે એ સાચું કે સ્વપ્નમાં હતું એ સાચું? જો સ્વપ્નનું સાચું હોય તો અત્યારનું સાચું, જો સ્વપ્નની ચીજ સાચી હોય તો અત્યારની ચીજ સાચી. અરે એ તો ગયું, આંખ ઉઘડી એટલે સ્વપ્ન ગયું, એને તમે સાચું કેવી રીતે ઠરાવી શકો? હવે એ તો કઈ સાચું નથી, અત્યારે નથી હું ભિખારી, નથી મારી પાસે કોઈ પાત્રો, નથી કોઈ એ પ્રકારની ભૂખ તૃષા, તો કે એ તો સાચું નથી, તો કે બસ તાય સાચું નથી. પેલામાં આંખ ઉઘડી એટલે સત્યની અનુભૂતિ થઈ, આમાં આંખ વિચારશે એટલે આ પણ ચાલ્યું જશે, આ પણ સ્વપ્ન. જે જીવન આપણે જીવી રહ્યા છીએ એ પણ સપનું ચાલે છે અત્યારે, આ જીવને ખ્યાલ નથી. વર્તમાન પર્યાયમાં જાગૃત અવસ્થા છે, પણ અનાદિના પરિભ્રમણમાં આ જે કાળ જઈ રહ્યો છે, આ જે જીવન જઈ રહ્યું છે, કેમ કે હવે પછી અનંત જીવન છે, જીવન લંબાતું જ જશે, એની અંદર આ શું ગણાય? આપણું 50-60 વર્ષનું આ જીવન શું ગણાય? આ સંબંધ શું ગણાય? આ સંયોગો શું ગણાય? આ સંપત્તિ શું ગણાય? આ માન સન્માન શું ગણાય? સપનું, અભ્રાંતિ. અનાદિકાળથી જીવને પર પદાર્થ પ્રત્યેની તન્મયતા, તદ્રુપતા, એકત્વ બુદ્ધિ, મોહ બુદ્ધિ, એના કારણે આ પ્રકારની આવેલી ભ્રાંતિ છે. જ્ઞાની પુરુષ કહે છે કે જો વસ્તુનો મહાત્મ્ય દ્રષ્ટિમાંથી જાય તો પછી તે અંગે કોઈ ક્લેશ થાય નહીં. આજે ક્લેશ એટલા માટે થાય છે કે મને આવું પ્રકારનો અપમાન. હવે એ મહાત્મ્ય જો અત્યારે ચાલુ જાય કે હું રાજાધિરાજ છું, એ પણ મહાત્મ્ય ચાલુ જવું જોઈએ, તો પછી અત્યારે છે એ પણ ભ્રાંતિ છે. અને જ્યારે સંસાર રહે વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ એ પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે, અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ્ય શું લાગે? સંસારને પદાર્થોનું, સંબંધોનું, સંયોગોનું ત્યાં સુધી જ મહાત્મ્ય છે જ્યાં સુધી એનું ભ્રાંતિપણું લક્ષ્યગત થયું નથી. જો ભ્રાંતિપણું લક્ષ્યગત થઈ જાય તો કે છે કે ભ્રાંતિપણે જાણેલું સુખ પરમાર્થ જ્ઞાને તો આવે ભ્રાંતિ જ છે, અને જેને ભ્રાંતિ ભાસી છે, જો આવું ભાષ્યમાન થયું, અનુભવમાં આવ્યું, પ્રતીતિમાં આવ્યું, ભલે આપણે કોઈને કહી શકીએ ન કહી શકીએ, શબ્દનું રૂપ આપીએ ન આપીએ, એની સાથે કોઈ મતલબ નથી, પણ એકવાર અંદર અહેસાસ થયો કે આ ખોટું છે, આ ભ્રાંતિ છે, આપણે જે સંસારનું સુખ છે તે ભ્રાંતિ છે, એ જો આવે ભાસે, ભાસવું એટલે બહારની દ્રષ્ટિએ દેખાવું નહીં, અંદરથી દેખાવું, અંતર ચક્ષુથી દેખાય એને ભાસવું કહેવાય. ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, એ બહારથી નથી દેખાતું પણ જ્ઞાન થવાને કારણે, અંતર ચક્ષુ ખુલવાને કારણે, અંતર દ્રષ્ટિ ખુલવાને કારણે અદભુત દિવ્ય વિચાર રૂપ દ્રષ્ટિ ખુલી ગઈ છે, જેનું અજ્ઞાનના પડડો જેના ખસી ગયા છે અને આ નેત્ર જેના ઉન્મિલિત થયા છે, ઉઘડ્યા છે સદગુરુની કૃપાથી. અજ્ઞાન તિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા, નેત્ર ઉન્મિલ્લી તમે તસ્મય શ્રી ગુરુવે નમઃ. હે ગુરુ, તમે અમારા આંખોને ઉગાડી છે. એ બહાર તો ઉગાડેલી જ છે, ડોળા કાઢે જ બહાર, તો લીંબુના ફાડિયા જેવી આંખો છે ગુરુ. એ આંખ ઉગાડવાની વાત ગુરુની સાથે નથી, પણ અંદર આંખને બે દિશા છે, એક અંદરની અને બીજી બાહ્યની. બાહ્યની દિશા નથી એને કે જન્મજાત આંધળો છે, જન્મો ત્યારથી જોતો નથી, અને અંતર નથી જોતા ક્યારથી, જન્મ જન્માંતરથી આ અંધાપો છે. આજનો નહીં, જન્મ જન્માંતરથી આંખ હોવા છતાં આંધળા છીએ. કારણ કે આંખની એક દિશા ખુલી છે, બીજી દિશા ખુલી નથી. બાહ્ય ચક્ષુ ખુલ્યા છે, અંતર ચક્ષુ ખુલ્યા નથી. બાહ્ય પડળ હટ્યા છે, અંદરના પડળ ખસ્યા નથી. ચર્મ ચક્ષુની ચર્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, પણ દિવ્ય ચક્ષુની દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. એટલે કઈ દેખાતું જ નથી. આવી સ્થિતિની અંદર જો એને ભ્રાંતિ, એ જો પરમાર્થ જ્ઞાને આ ભ્રાંતિ જો ટળે જ્ઞાની પુરુષના નિશ્ચયથી, તો એને હવે પછી મહાત્મ્ય શું લાગે? સંસારનું મહાત્મ્ય ખસી ગયું, દ્રષ્ટિમાંથી એનું મહાત્મ્ય ખસી ગયું. અને જેનું મહાત્મ્ય ખસી ગયું હોય એના વિશે ક્લેશ થાય ખરો? એને વિશે ક્લેશ થાય ખરો? સંસારમાં રોજ કેટલી ચીજો બને છે, અનંત, અને કેટલાય લોકોને એ ચીજો ક્લેશનું કારણ હોય, એ બધી આપણા ક્લેશનું કારણ હોય એવું બને નહીં. કોઈ ચા ન પીતો હોય અને બાજુવાળો ચા પીતો હોય તો કે ચામાં મજા ન આવી, એને ક્લેશ થયો. આ નથી પીતો એને શું થાય? એને કઈ ક્લેશ ન થાય, કઈ ન થાય. આવા સંસારમાં બધી ઘટનાઓ બને, આમ થયું, આજે આમ થયું, અને આમ થયું, છાપું વાંચો કે ટીવી જુઓ કે આ થયું કે વેબસાઇટ ઉપર જાઓ, ઓહો આમ જગ્યાએ આમ થયું, એને ક્લેશનું કારણ બને. પણ જેને એની સાથે કાંઈ સંબંધ નથી, મહાત્મ્ય જ નથી એનો, એ હોય તોય ભલે, ન હોય તોય ભલે, તો એને ક્લેશ શેનો થાય? એમ આ જ્ઞાની કહે છે કે આખા સંસારને વિશે જો મહાત્મ્ય ખસી ગયું દ્રષ્ટિમાંથી. સરસ ઘટના કૃપાળુદેવના જીવનમાં, પેલા શાસ્ત્રી પંડિત લાલનજી એ ગયા હતા વિદેશમાં, અને એ આ સંસારની બધી વિચારણા કરતા હતા, અને એની અંદર કૃપાળુદેવે કહ્યું, સમાસ એનો શબ્દ હતો. બોલો લાલનજી, કઈ સમાસ એના શબ્દનો અર્થ ભાસ્યો? તો કે હા પ્રભુ, અમેરિકાની અંદર એક સરોવરના કિનારે બેઠો હતો અને વિચાર કરતા કરતા એમ થયું કે કોઈ કહે જગત સાચું, કોઈ કહે જગત ખોટું. અરે જગત સાચું તો મારે શું, અને ખોટું તો મારે શું? બસ એમ વિચાર કરતા કરતા હુંમાં હું સમાયો છું, હું તો મારામાં સમાઈ ગયો. કૃપાળુદેવ કે પંડિતજી, જો આ સ્થિતિ થોડીક લંબાઈ ગઈ હોત તો ક્ષાયિક સંકેત પ્રગટી જાત. કેશ દ્રષ્ટિ સમાસેન, યોગસારને ગાથા છે એની અંદર આવે છે કે આવી દ્રષ્ટિમાં સમય માત્રની અંદર, નિમિષ માત્રની અંદર, મેસન મેસની અંદર સંસારનું માત્ર્ય દ્રષ્ટિમાંથી ખસી ગયું, પછી આ જગત સાચું હોય તોય મારે શું, અને ખોટું હોય તોય મારે શું, નથી ત્યાં સુધી ચર્ચા કરશે. સાચું જ છે, મારા બાપના નામના દસ્તાવેજ છે ને તમે કહો છો કે મારું નથી, પછી મેં ટ્રાન્સફરની અરજી કરી છે ને તમે કહો છો મારા નથી, ચેક મેં આપ્યો છે ને મારા નથી, તમે બધા ખોટા છો. છતાંય જ્ઞાની બધું સાંભળીને એમ કે છતાંય તારું કઈ નથી, બોલો લે. પછી એમ થાય ને કે જાંડી આનો જ્ઞાનીનું ફરી ગયું છે, મતે શું આવે કે જ્ઞાનીનું ફરી ગયું છે. આહા, એક જ્ઞાની પુરુષનો નિશ્ચય એને કહે છે કે જેને ભ્રાંતિ ભાસી છે તેને તેનું મહાત્મ્ય શું. આવી મહાત્મ્ય દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે. એને પરમાર્થ જ્ઞાની પુરુષનો નિશ્ચય જો થઈ જાય તો પછી મારે તારું વચન પ્રમાણ, હારે પ્રભુ નહીં માનું, નહીં માનું અવરની આણ, પ્રભુ નહીં માનું, હવે પ્રભુ હું સર્વજ્ઞ સિવાય કોઈની વાત માનીશ નહીં. સત્યની હું ગમે તેટલી વાત કરું, પણ દુનિયાવી લોકોનું સત્ય તો સાપેક્ષ છે, નિરપેક્ષ સત્ય તો સર્વજ્ઞનું છે. માટે હવે આચાર્ય મહારાજ એની ભક્તિમાં કહે છે કે પ્રભુ કોઈની આજ્ઞા હવે નહીં માનું, તારા સિવાય કોઈને નહીં માનું. આવો જ્યારે ભાવ જાગે છે, પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. કૃપાળુ દેવે પણ કહ્યું કે પદાર્થનો નિર્ણય ત્યાં સુધી નથી જ્યાં સુધી મહાત્માનો નિર્ણય નથી. 254 સમજી લઈએ, ખૂબ વિચારજો, ખૂબ વિચારજો. પદાર્થનો અનિર્ણય, મુમુક્ષુ જીવ પણ રોકાઈ જાય, એની યોગ્યતા રોકાઈ જાય, જીવ આગળ વધી શકે નહીં પરમાર્થ માર્ગની અંદર, એને પદાર્થનો અનિર્ણય છે. જ્ઞાની પુરુષે અંદર જવાબ આપ્યો, ક્યાં સુધી અનિર્ણય છે? જ્યાં સુધી એને મહાત્માનો નિર્ણય થયો નથી. અને મહાત્માનો નિર્ણય કોઈ મહાત્માના યોગે તેમની અલૌકિક આત્મદશાને જોઈને થાય છે. અને એ સાહેબ કેવી રીતે ઓળખાય? તમે કહો છો આંતરિક અને અલૌકિક દશા, અમે તો લૌકિક દશા ઓળખીએ કે એના બહારના કપડા કેવા છે, લિંગ શું છે, વેશ શું છે, ચિહ્ન શું છે, ભાષા શું છે, નિશાન શું છે, ડંકા શું છે, બધી ખબર પડે અમને. કયા? લૌકિક લક્ષણોથી કે જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ. જ્ઞાની કે છે અલૌકિક દશા જોવી જોઈએ તારે, લૌકિક નહીં. પણ સાહેબ અલૌકિક કેવી રીતે ઓળખાય? આ આંખથી તો લૌકિક ઓળખાય, આ આંખમાં કઈ અલૌકિક ઓળખવાના ગુણ છે? એમાં શું છે? કૃપાળુ દેવે જવાબ આપ્યો છે કે જો ઓળખવાનો નિશ્ચય હશે તો જરૂર ઓળખાશે. કારણ? કારણ શું? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. આ મુમુક્ષુના નેત્રો જોઈએ, આ ચર્મચક્ષુ નહીં. આ મુમુક્ષુના નેત્રો છે એ આંતરદ્રષ્ટિ છે, આ જ્ઞાનીની એની પોતાની મોહાશક્તિથી મૂંઝાયેલા જીવની દ્રષ્ટિ છે, જેને એકમાત્ર મોક્ષને વિશે યત્ન છે એની દ્રષ્ટિ છે, એનું લક્ષ્ય એ છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે, અને મહાત્માનો જેને દ્રઢ નિશ્ચય થયો છે એને પદાર્થનો નિર્ણય હોય છે, સ્પષ્ટ નિર્ણય હોય છે. સાચું શું અને ખોટું શું, સ્વ શું અને પર શું, જળ શું અને ચેતન શું, નિત્ય શું અને અનિત્ય શું, બિલકુલ ભેદ જ્ઞાન. જેમ સૌભાગભાઈને થયું કે પર્વતની બે ફાટ જેમ દેહ અને આત્મા બંને જુદા જણાય છે, અનુભવાય છે. એ કે છે તેનું કારણ એ કે મહાત્મા દ્રષ્ટિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં. કદાચ જીવને બીજું કોઈ જ્ઞાનનું આવરણ હોય, કેમ કે જ્ઞાનાવરણીય કર્મો આ જીવના ઘણા છે. આવરણ અનેક પ્રકારે આવે છે, 5 પ્રકારના જ્ઞાનાવરણીયના અંતરાય કીધા છે. એ પ્રતિક્રમણની અંદર આપણે આલોચના દોષમાં એ બધા લઈએ છીએ, એની વિશેષ વિગતો પણ અંદર સાંવત્સરિક ક્ષમાપના આલોચનામાં બહુ વિગતથી આપણે આપી છે. પણ આ દોષ હોય તો એને કારણે વ્યવચ્છેદ જ્ઞાન એટલે જુદું પાડનારું, બે ચીજને ફટાફટ બે જુદી પાડે કે આ જડ અને આ ચેતન, આ નિત્ય અને અનિત્ય, આ સ્વ અને આ પર, આમ સ્પષ્ટ એવું વ્યવચ્છેદ જ્ઞાન કદાચ કોઈ જીવને વિશે એટલું બધું ન થાય. કૃપાળુ દેવે કહ્યું કે તીર્થંકરના સમવસણમાં રહેલા જીવોને એવું જીવાજીવનું જ્ઞાન નહોતું, પણ છતાં મહાત્માનો નિશ્ચય હતો કે આ પુરુષ સાચા છે, એ જે કહે છે તેમ જ આત્માનું સ્વરૂપ છે, એમ જ મોક્ષ માર્ગ છે, તેવો આત્મારૂપ છે. બસ તો વ્યવચ્છેદ જ્ઞાન ન હોય કોઈ આવરણને કારણે, કશો વાંધો નહીં. તેનું કારણ પણ એ જ છે કે એને વ્યવચ્છેદ જ્ઞાન થાય નહીં, તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. જે સામાન્ય જ્ઞાન થાય, સામાન્ય જ્ઞાન એ થાય છે કે સંસાર ખોટો છે, સંયોગો એ તો બધા બંધન છે. જીવને આવું આ બધી વસ્તુ ભ્રાંતિના જે સંયોગો છે એને બંધરૂપ લાગવા માંડે, એમાંથી એની મહાત્મ્યની દ્રષ્ટિ ખસતી જાય, હળવી પડે. સામાન્ય એવું જ્ઞાન, ભલે ભેદ જ્ઞાન નથી થયું, પણ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થયું છે. આની શ્રદ્ધા જે આવી જ્ઞાની પુરુષની, એ શ્રદ્ધા રૂપે થયું છે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. વડનું બીજ કેવડું હોય અને વડ કેવડો થાય? તો માત્ર જ્ઞાનીની શ્રદ્ધા વ્યવચ્છેદક જ્ઞાન હજુ થયું નથી આવરણ હોવાને કારણે, પણ સામાન્ય જ્ઞાન છે શ્રદ્ધા રૂપે જ્ઞાની પુરુષની શ્રદ્ધામાં કે તીર્થંકર સાચા પુરુષ છે, જ્ઞાની પુરુષ સાચા છે, સત્પુરુષ સાચા છે, આ શ્રદ્ધા એની બરોબર અડગ છે, એને અવિહળ કહે છે. જૈન દર્શનમાં શબ્દ છે અવિહળ, અવિહળ શ્રદ્ધા છે એની. એને રામાયણ વેદની અંદર અવ્યભિચારીણી શ્રદ્ધા કહે છે. હનુમાનને રામ પ્રત્યેની જે નિષ્ઠા હતી એ અવ્યભિચારી નિષ્ઠા હતી. અવ્યભિચારી નિષ્ઠા એટલે સતી સ્ત્રીને ગમે તેવો પુરુષ હોય તો પણ એના પ્રત્યેની કામ દ્રષ્ટિ જાગે નહીં, આ એનું સતીત્વ છે. એમ જીવનું સમ્યકત્વ છે કે સંસારનું ગમે તેવું સ્વરૂપ હોય તો પણ એને એ સ્વરૂપ વિશે મારાપણું થાય નહીં, સુખ બુદ્ધિ થાય નહીં, મોહ બુદ્ધિ થાય નહીં. આવી શ્રદ્ધા જ્ઞાની પુરુષને તો એ બીજ જ્ઞાન છે. કૃપાળુ દેવે પદમાં કીધું, પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે વહ કેવલ કો બીજ જ્ઞાન કહે નિજ કો અનુભવ બતલાઈ દીએ. અરે એક વાર જ્ઞાની પુરુષ પ્રત્યે તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કી આનસ આત્મ બસે, એક વાર એના પ્રત્યે આવો અવિહેડ પ્રેમ આવ્યો, અવ્યભિચારી નિષ્ઠા થઈ તો કે છે એ જ બધાનું મૂળ છે. કેવલનું બીજ એ છે. એક સાચું સાદું જ્ઞાન, સામાન્ય જ્ઞાન આવા પરમાર્થ જ્ઞાની પુરુષની શ્રદ્ધામાં દ્રઢતા તો કે છે જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થતું સામાન્ય જ્ઞાન એ વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ છે, આને જ બીજ જ્ઞાન કહેવાય છે. બીજ ઉગે એટલે પૂર્ણિમાની શ્રદ્ધા છે કે પૂર્ણિમા થશે જ. વડનું બીજ જો સજીવ હશે તો એ બીજની અંદરથી વિશાળ વટવૃક્ષ થશે. આવી પ્રકારનું જેને જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપી સામાન્ય જ્ઞાન જેના જીવનમાં સ્થાપિત થયું છે, આ સંસારમાં રહેવા છતાં એને જ્ઞાની પુરુષની શ્રદ્ધા હશે તો પરમાર્થ વડનું બીજ છે. તીવ્ર પરિણામે ભવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધમાન માયાલોપ થાય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી, માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે દેવ પ્રત્યે ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગુરુ પછી વાત બહુ મહત્વની, ખૂબ ગંભીર, અનંતાનુબંધીની વાત પરમ કૃપાળુ દેવિયા મૂકે છે. કર્મ તો ઘણા છે, અનંત પ્રકારના છે. દરેકની સ્થિતિ જુદી જુદી છે, દરેકની પ્રકૃતિ જુદી જુદી છે. કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે માટે જીવના દોષ પણ અનંત છે, 254. અને એથી જ કરીને 20 દોહરામાં કીધું કે હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા હે પ્રભુ હું અનંત દોષનું ભાજન છું, કારણ કે આ અનંત કર્મનો સમયે સમયે વ્યવસાય છું અને આ કર્મની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. એની અંદર એક કર્મ એવું છે એને અનંતાનુબંધી કહેવાય છે. અનંતાનુબંધી કર્મ એટલે એવા કર્મનો બંધ પડવાથી એની પરંપરા ચાલે, એ જીવને સંસારનો અનંત બંધ કરાવે. અનંત કાળ સુધી સંસારનો બંધ એનો ચાલ્યો જ રહે એ સંસારના બંધમાંથી નીકળી ન શકે. કર્મની અંદર બંધ, અનુબંધ અને અનંતાનુબંધ છે. બંધ પડે ત્યારે અનુબંધ પણ પડે છે અને અનુબંધની સાથે એવો જ વિશેષ પરિણામ હોય તો અનંતાનુબંધ પડે છે. અનંત સંસારનો બંધ કરાવે, અનંત કાળ સુધી જીવને સંસારમાં રખડાવે. કર્મ તો એ જ બંધાયું, પણ જો આવી પ્રકારની આવી પ્રકૃતિનું આવું હળાહળ જેને કહીએ ઝેર સમાન સ્લો પોઈઝન જેને આપણે કહીએ, કેટલાક પદાર્થો એવા છે કે ખાધા હોય કદાચ ન હોય તો પણ 24 કલાકની અંદર શરીરમાંથી એ નીકળી જાય, પસીના વાટે નીકળે, મળ વાટે નીકળે, મૂત્ર વાટે નીકળે, વયા જાય, નિરસન થઈ જાય એનું, કોઈમાં ઔષધ લેવા પડે અને નિરસન થઈ જાય. પણ સ્લો પોઈઝન તો એવું હોય કે વર્ષોના અંતે આખરે છેલ્લે પ્રાણ ત્યાગ કરવો પડે. એમ આ કર્મો જે છે એની અંદર અનંતાનુબંધી કર્મ એવા છે કે જીવને અનંત કાળ સુધી સંસારમાંથી છૂટવા ન દે એવો બંધ પાડે, બંધની પરંપરા પાડે. એ પરંપરા અનંત પરંપરા થતી જાય છે, એવો પરંપરા એ જે બંધ પડે. બંધ અનુબંધ એ બધો કર્મનો વિષય છે, ક્યારેક વળી અનુકૂળતા હશે ત્યારે વિચારીશું. પણ આવી પ્રકારની સ્થિતિ છે એમાં અતિશય બંધ, સાતિશય બંધ, સાનુબંધ, આ બધી જુદી જુદી કર્મગ્રંથની વિશેષતાઓ છે. ખૂબ સમજવા, બધું સાયન્ટિફિક છે. જૈન ધર્મ જેટલું વૈજ્ઞાનિક વાત અન્યત્ર ક્યાંય કોઈ દર્શનમાં મળશે નહીં. અને કર્મની આટલી બધી સૂક્ષ્મ વાત, પરમાણુની આટલી તાકાત, આ પરમાણુની તાકાત ઉપર અત્યારે ઇન્ટરનેટ અને વેબસાઇટ ચાલે છે. પણ કર્મ એ પણ એક પરમાણુ છે ને એની તાકાત ઉપર સ્વર્ગ ને નર્કની રચના થાય છે, એની તાકાત ઉપર ગતિ આગતિનું સ્વરૂપ છે. કર્મની તાકાત ઉપર 84 લાખ યોનિની અંદર જીવ દેહ ધારણ કર્યા કરે છે. આ પરમાણુ જ છે, બીજું શું? આ પરમાણુની તાકાત છે. જગતના વિજ્ઞાનીઓ 21મી સદીના હશે કે હજી 1000 સદી પછીની હશે, હજી એને કર્મની આ તાકાતની પીછાણ વાર છે. જૈન દર્શને કર્મ સિદ્ધાંતમાં એક પુદ્ગલ પરમાણુનું અચિંત્ય સામર્થ્ય કેવું છે અને જીવના ભાવનું નિમિત્ત પામીને એ પુદ્ગલ પરમાણુ કેવી રીતે જગતમાં રચના રૂપે પરિવર્તિત થાય છે, એના સાદ્રશ્ય પરિણામો આવે છે આખા જગત રૂપે, અદભુત વાત છે. એટલે કર્મ દર્શનમાં અન્ય દર્શન વળાય તો કર્મને બંધ વાળી દીધો, ધસ ફાર એન્ડ નો ફર્ધર, આમાં આપણે કઈ ચાચ ડૂબે એમ નથી, એટલે મૂકી દીધો. હવે આ કર્મ જે છે એ કરનાર એ ભોગતાન સ્વયં મરે, કર્મ સ્વભાવે પરિણમે, આ તો એનો સ્વભાવ છે, આ બધું થાય છે. હવે એ સ્વભાવ મગજમાં બેસતો નહીં, એ લક્ષમાં આવ્યું નહીં, એટલે મૂકી દીધો કોકને, કે કોક કરનાર છે, કોક હિસાબ રાખનાર છે, કોક ચૂકવનાર છે, કોક ભોગવનાર છે, કોક સજા આપનાર છે, વગેરે વગેરે વગેરે. મિકેનિઝમ ઉભું કર્યું, એ મિકેનિઝમમાં કોઈનું સજીવારોપણ કરવું પડ્યું કે કોક જોશે જ આની અંદર, અને એને સુપ્રીમ પાવર આપી દીધો કે આ સુપર પાવર છે, આ બધા હ્યુમન બિઈંગ છે, આ સુપર બિઈંગ છે. અને જેમાં કોઈ સુપરમેન ન્યૂઝમાં આવે છે ને ટીવીની સિરિયલમાં, એમ વર્લ્ડની અંદરનો પણ એક સુપરમેન ઉપર બેઠો છે, અને જેમ કઠપૂતળીના નાચ છે એના ખેલ છે, એમ આખા જગતને એની આંગળાની દોરીઓ વડે જગતના જીવોને હસાવે છે, રમાડે છે, ખીલાવે છે, ભૂલાવે છે, પડાવે છે, પછાડે છે, વગેરે ચાલ્યા કરે. કર્મ સિદ્ધાંત જૈન દર્શનનો જબરજસ્ત જાણવા જેવો છે. એમાં એક અનંતાનુબંધીનો પ્રકાર છે, કૃપાળુદે એની વાત ત્યાં કહે છે કે જીવે આ સમજવું પડે કે મારે કર્મનું નિરસન કરવું છે, પણ સર્વપ્રથમ જેને મુક્તિ પ્રાપ્ત કરવી છે, જેને મોક્ષ માર્ગની યાત્રા કરવી છે, એને સર્વપ્રથમ આ અનંતાનુબંધીનો જે પ્રભાવ છે એનું ક્ષેત્ર છે એમાંથી બહાર આવી જવું જોઈએ. જે જીવને અનંતકાળ સુધી સંસારમાં રઝળાવનાર છે, ભટકાવનાર છે, ભમાવનાર છે, એ અનંતાનુબંધી કર્મની જે પ્રકૃતિ એનો જે પ્રભાવ છે એમાંથી બહાર આવી જવું જોઈએ. પહેલા તું અનંતાનુબંધીમાંથી બહાર આવ, પછી તું બંધ અને અનુબંધની પ્રક્રિયામાંથી બહાર આવજે. તીવ્ર પરિણામે ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ માન માયા કે લોભ હોય નહીં. હવે આવા જ્ઞાની પુરુષને અનંતાનુબંધી છે જ નહીં. એના લક્ષણ બે આપ્યા છે, એક તો તીવ્ર પરિણામ, કર્મ કરતી વખતે કશાયનું પરિણામ તીવ્ર, ક્રોધ હોય તો ક્રોધની તીવ્રતા, લોભ હોય તો લોભની તીવ્રતા, માન હોય તો માનની તીવ્રતા, માયા હોય તો માયાની તીવ્રતા. એટલા એટલા પ્રપંચ કરે, કોઈને ખબર ન પડે, ક્યાંય આમ ન થાય, 50 પ્રકારના એક માયા માટે થઈ નહીં, 1000 પ્રકારના જૂઠાણાઓ ઉભા કરે. એક માન કસાઈને પોસવા માટે થઈ અને અનેક પ્રકારનું આને આમ કે અને આમ કે આને કઈ રાખ્યું આનું આમ થઈ જૂઠું બોલે આ કર્યું માત્ર પોતાનું મહાત્મ્ય ઊભું કરવા સિવાય માન કસાઈના પોષણ સિવાય કંઈ નથી. મહાત્મ્ય ઊભો કરે જગતને આ છે લોકોનું કલ્યાણ છે એની અંદર તો શાસનનો પ્રભાવ છે. આવી કેટલી વાતો અત્યારે ચાલે છે માન કસાઈને પોષવા માટે થઈને. જગતના જીવોનું કલ્યાણ એમાં બહુ ઓછું હોય છે અને પોતાની માનની માત્રા વધારે હોય છે. જો એના લેખાજોખા કરવામાં આવે તો લેખાજોખાની અંદર પરમાર્થની વાત એ ગૌણતા એ બહુ જ ઓછી અને મહત્વ વધારે શેનું હોય છે એનું વ્યક્તિગત માન કસાય, કોઈનો લોભ કસાય. લોભની દ્રષ્ટિ જે લાભ લેવો છે એ લાભ લેવા માટે થઈને આયોજન આખું ઊભું કરે. લાખ રૂપિયા આપીને ઊભું કરે એ કેન્દ્રમાં પછી ખબર પડે કે જોઈએ નહીં. જયારે જાહેરાત આવે પત્રિકા આવે ફોટા આવે ત્યારે ખબર પડે કે આ આખું એને નાટક ઊભું છે એમાંથી કર્યું. એકમાત્ર જીવના આ તીવ્ર પરિણામ છે અને એ જુદા જુદા રૂપ રંગ એને ચડાવે પછી તીવ્ર પરિણામ. અને બીજું ભવ ભય રહિત પણે આ અનંતાનુમંદી કર્મ જ્યારે બંધાય છે ત્યારે જીવને ભવનો ભય હોતો નથી. જો સમજી લો ભવનો ભય હોતો નથી. આના કરવાથી આ ગતિ થશે અરે જેવી થાય તેવી પડશે એવા જોઈ લો. આપણે ભરનો દીકરો છે આ તો અરે તું હિંસક આ પરિણામ થાય છે આ માયાના થાય છે આ કપટના થાય છે આના કેટલા પરિણામ આવશે તને ખબર છે. આ પાપાચાર આ અધર્માચાર આ દુરાચાર આનું તું જોતો ખરો જૈન દર્શનની અંદર આના શું પરિણામ આ આર્ત ધ્યાનના રૌદ્ર ધ્યાનના પરિણામ શું આવશે તો કે એને ભવનો ભય નથી. આગે આગે ગોરખ જાગે દેખા જાયગા. અત્યારે તો જે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીટી છે અસલ ચારવાકનું સંતાન આવી ગયો. ભવ ભય રહિત પણે અને મુમુક્ષુ આત્માર્થી જીવનું એક દશાનું લક્ષણ ભવે ખેદ. જો બે લક્ષણની તમે બરોબર ભેદ પકડી લ્યો જે હજુ તો મુમુક્ષુ છે હજી આત્મા આત્માનું બધું સમ્યક દર્શન વાર છે હજી તો સામાન્ય જ્ઞાન જ છે અહીંયા તો. પણ ભવનો ખેંચ ગમે તેવો સારો ભવ હોય તો એ કે કઈ ભવ ન જોયો પણ તને રાજા બનાવશું હવે હવે તને આવતા ભવમાં અમે નક્કી કર્યું છે કે કોર્પોરેટર બનાવો મિનિસ્ટર બનાવો પ્રિન્સિપલમાં યુનિવર્સિટી રજિસ્ટર બનાવશો વાઇસ ચાન્સલર બનાવશો. હવે અહીંયા તો પ્રમોશન લઈ લઈને મરી ગયો રિટાયર થયો ત્યાં સુધી કોઈ પ્રોફેસર નો બનાવ્યો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ નો બનાવ્યો અને કોઈ એવી ખાતરી આપે કે બનાવશું તો આત્માર્થી જીવ શું કે મારે એક પણ હવે પ્રમોશન જોઈતું સંસારના પ્રમોશનથી પ્રભુ હું થાકી ગયો છું. ભવનો હવે ખેદ છે પછી ભવ ગમે તેવો રૂડો રૂપાળો તમે કયો તો શું કામનો. અરે દેવનો ભવ મળે તો શું મજા છે એમાં. જો જેને પરમાર્થનો અભ્યાસ છે એની વાત થાય છો બાકી તમે જગ્યાએ હિંડોળે હિંચકશું નોકરીએ જવાનું નહીં ઘર બાંધવાનું નહીં કડી ચૂના દેવાની સાફ સુફી કરવી નહીં વાયુ આવીને સાફ કરી જાય મેઘ આવીને ઘરમાં પાણી ભરી જાય અગ્નિ આવીને રસોઈ કરી જાય કલ્પવૃક્ષ નીચે જેને બેસીને જે જોઈએ એ બધું મળી જાય તો દેવનો ભવ શું ખોટો છે. મુમુક્ષુ દેવનો ભવ પણ ઈચ્છે ન જોઈએ કઈ ન જોઈએ. પછી એવો જો મુમુક્ષુતા હોય તો જો મુમુક્ષુતા ન હોય અને અધવચ્ચે હોય તો પોતાને મુમુક્ષુતા માની લીધી હોય તો જ્ઞાની પુરુષ કે છે. અને ભવનો આ ભેદ સમજી લઈએ ભવનો ભય અને ભવનો ખેદ. એકને ભવનો ભય છે આ અનંતનું મંદિર બાંધવામાં ક્યારેય અટકશે નહીં હિચકિચાટ કરશે નહીં. તીવ્ર પાપનો અનુબંધ થાય છે ત્યારે કહેશે કાંઈ વાંધો નહીં અત્યારે પૈસા મળે છે ને અત્યારે કસાઈ પોસાય છે ને કસાઈ પોસાય તેનું કાસળ કાઢી નાખવું હોય તો કાઢી નાખો. મારો માન કસાઈ પોસાય છે મારો લોભ કસાઈ પોસાય છે નીજી આવા સ્વાર્થને ખાતર અધમાધમ કૃત્ય કરવું હોય તો પણ જેનું રૂવાણું પણ ફરકે નહીં કારણ કે ભવનો ભય નથી. પરમેશ્વરનો ડર ન લાગે ના ડર છે પર ભવનો એને તો પ્રભુનો ભય પણ નથી, કેમ કે પાછો કર્મવાદનો જ્ઞાતા છે, અને પોતાના ભવનો ભય પણ નથી. જ્ઞાની પુરુષને કષાયોમાં આ સ્થિતિ ન હોય, તીવ્ર પરિણામ પણ ન હોય અને ભવ ભય રહિતપણું પણ ન હોય. જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણી ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. સિદ્ધાંતને સમજ્યો, ગમશે નહીં, જલ્દી પકડાશે પણ નહીં વાત. અભ્યાસ, ધીરજ, મનન, ચિંતન, એક વાર સાંભળી ગઈએ આ વાતનો કઈ ફેસલો નથી, અને આવા તો પુસ્તક કેટલા વચનામૃત વાંચી નાખનારા વાંચી નાખે છે, અને આપણને કે ખરા કે વચનામૃત વાંચે શું થાય, પણ કાકા વચનામૃત વાંચે જ જ્ઞાન થાય, બાકી શું થાય, બોધ વિના શું થાય, દ્રષ્ટિ ક્યાંથી મળે. કૃપાળુ દેવ કહે છે કે આવું અનંતાનું મંદિર બંધાવવાના બે સ્થાન, અનંતાનું મંદિર કર્મ બંધાય જીવને એવા બે સ્થાન, એક પરમાર્થ અને બીજો સંસાર. તો વધારે ક્યાં બંધાતા હશે, આપણે શું કહી, સંસારમાં જ બંધાય ને કઈ. આપણે સામાન્ય જ્યાં સુધી આ પુરુષનો શ્રદ્ધા કે બોધ ન હોય ત્યાં સુધી આપણને કોઈ પૂછે, કોમન મેનને પૂછે, એનો બેઠા હોય કે બોલ ભાઈ આવા હળહળ કર્મો જીવને આનંદકાર રખડાવે એવા કર્મો ક્યાં બંધાય, સંસારમાં બંધાય કે પરમાર્થમાં બંધાય, તો જવાબ તો એક જ આવે ને કે સંસારની અંદર બંધાય. અહીંયા કે છે, જે સંસારને અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે, હવે શબ્દ બરોબર પકડજો, પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે, ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે. અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. કૃપાળુ દેવના વચનો છે એટલે સારું છે, નેતર બોલનારે ફગી જાય અને સાંભળનારે. જ્ઞાનીના વચન સ્થિર કરે, 14 રાજલોકની અંદર સ્થિરતા આપી દે. જેને જ્ઞાની પુરુષનો નિશ્ચય થયો હોય, અને એક પુરુષ આવો વિરલ તીર્થંકરની તોલે આવે એવો પુરુષ છે, વિતરાગ સમાન પ્રતિભા છે, તીર્થંકર થવાની ઈચ્છા નથી પણ કર્યું એ કરવાની છે, અને તીર્થંકર જે કરી શકે કઈ ન થઈ શકે એવી કોઈ વાત નથી. આવો કહેનારો આ વિશ્વાસ, આની તોલે બાકીના જ્ઞાનીની તુલના જ કરવી નહીં. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, કોઈ ઉપમા આપવી નહીં અને એમાં પડવું નહીં એના ઊંચ નીચમાં. એ છે, એ છે, બધા જે છે પોતપોતાના લેવલમાં છે, આજના કાળ પ્રમાણે છે, યથાકાળ. આની વાત, આની તોલે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, સંસારમાં બેઠેલો પુરુષ કહે છે, અને કહે છે કે અભિમાનથી કહેતા નથી, અભિમાનથી કહેતા નથી. આ વાત ક્યાંથી સમજમાં આવે, અપાસરમાં બેઠા બેઠા ભાષણો ને શિખામણો દેવા હોય એમ જ કે ને, લ્યો શ્રીમદ ની વાત તમે લ્યો, શ્રીમદ તો પોતાને ભગવાન ગણાવે છે. અરે શ્રીમદ ભગવાન ગણાવે છે એવી તાકાત અને ગજાવાળો માણાતો ગોત જે કે છે કે હવે એક ભવ કરવો, એક પછી સ્વદેશ જવું છે, એક દેહ થી બીજો દેહ ધારણ નથી કરવો. 2500 વર્ષનો મહાવીરનો ઇતિહાસ છે, એક પાત્ર અનપેરેલલ, અનમેચ, ઇનડોમિટેબલ, માત્ર એ પુરુષના શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે. ભક્તિ, જ્યાં સુધી જ્ઞાની પુરુષની ભક્તિ પકડે એનું હૃદય ઓળખાય, એની દશા ઓળખાય. અરે દશા એ તો બધા સમાન છે, તીર્થંકર એ પણ કર્મનો ઉદય છે, કેવડી તો બધા સમાન છે, અરિયન તો બધા અરિયન છે, આપણા મહામંત્રની અંદર અરિહંતમાં કે તીર્થંકરનો ભેદ જુદો ગણ્યો છે. નમો અરિહંતાણમ કહેતા મહાવીરને નમસ્કાર છે અને ગૌતમને પણ છે, સુધર્માને છે અને જંબુને પણ છે. ત્યાં વિશેષતા નથી, પણ જ્યાં ધર્મની સ્થાપનાનું જે કર્મ છે, જે શાસન સ્થાપવાનું, એ કર્મ મહાવીરને વિશે ઉદિત હતું, એ ઉદિત હતું. આવી વિશેષતા ત્યારે જો તીર્થંકર સમાન કોઈ પુરુષ હોય કે ધર્મની વાત કરે, લક્ષમાં આવવું કઠિન છે. આપણે વાત એ છે કે અનંતાનુબંધી બંધ બંધાવાની સંભાવના વિશેષ ક્યાં છે? તો પરમાર્થમાં. સાહેબ, પરમાર્થમાં કેમ વિશેષ છે? તો એનું કારણ જે કીધું છે કે પરમાર્થને નામે, એક સમજવું, પરમાર્થ નહીં પણ પરમાર્થને નામે, બસ આ વસ્તુનો જો ભેદ પકડાઈ જાય કે પરમાર્થ નથી પણ પરમાર્થનું નામ છે. ઘણીવાર આપણે ધર્મના નામે ઘણું કરીએ છીએ, ધર્મ નથી હોતો. ભ્રાંતિગત પરિણામે બીજું લક્ષણ, ભ્રાંતિગત પરિણામે, પરિણામમાં ભ્રાંતિ છે, મુક્તિ નથી. હજુ એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફલ અને કાંતલો ચનન દેખે. આનંદ ગંજી મહારાજે આ સૂક્ષ્મ દ્રષ્ટિ પકડાવી દીધી કે અનેક ક્રિયાઓ કરે ને અનેક ફળની આશા બાંધીને બેઠો હોય. આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય. હમણાં જરા આ તકલીફ છે ને બાબાની, એટલે જરાક હમણાં આમ બી હાથમાં ઉપાડી છે. અને આમ હશે તો હમણાં જરાક આ વ્રત લીધું છે. અને આવા મળે પાછા, આવા ઉપદેશક મળે, તમારે આમ તકલીફ છે હમણાં આમ કરો. પરમાર્થના નામે ભ્રાંતિગત પરિણામે. પરમાર્થનું લક્ષ્ય એક જ હોય સંસારમાંથી હંમેશને માટે છૂટવાનું, બીજું કોઈ લક્ષ્ય ન હોય. સંસાર સુધારવાનું લક્ષ્ય ન હોય, પ્રમોશન ન હોય. પરમાર્થના નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને વધારે હોય. આ પરમાર્થ માર્ગમાં કોને? તો સાચા પરમાર્થીને નહીં. બસ આપણને પાછું સમાધાન થવું જોઈએ કે અરે રે, પરમાર્થમાં જો આ થાય, અનંતાનુબંધીનું પ્રમાણ વધારે, તો આપણે કંઈ કરવું? તો એના કરતાં સંસારમાં શું ખોટા છે? કૃપાળુદેવે એટલું તો કીધું છે. શું કીધું છે? કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી, તો એટલું તો બચીએ, મુખ લપ. સંસાર શું ખોટો છે આપણો? સાહેબ, મુશ્કેલી છે ને? અરે સરળતા છે, આનંદ થાય છે. કેટલી વાતને સરળ બનાવે છે કે તું પરમાર્થના નામે ને ભ્રાંતિગત પરિણામે જો પરમાર્થને આપ, જો તું અસદગુરુ દેવ અને ધર્મને ભજીશ. કેમ કે જ્યારે પરમાર્થનું નામ હશે ત્યારે તારો દેવ સત નહીં હોય, કયો હશે? અસત. ભ્રાંતિગત પરિણામ હશે ત્યારે તારો ગુરુ સત નહીં હોય, સદગુરુ નહીં હોય, અસદગુરુ હશે. નિજ માનાર્થે મુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ, સમજી લેજે. ત્યારે ભ્રાંતિગત પરિણામ હશે તો તારો ધર્મ પણ સદધર્મ નહીં હોય. ધર્મ તો જીવને અધોગતિમાંથી પડતો અટકાવે, ધારણ કરે તે ધર્મ, દુર્ગતિના પરિણામ ન થવા દે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ન થવા દે. શુક્લ ધ્યાન થવું હશે ત્યારે થશે, પણ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરેલો જીવ નીચે ન ઉતરે, દુર્ધ્યાનમાં ન જાય, એ સુધ્યાનની શ્રેણીની અંદર જ ચાલ્યા કરે. અને એ શ્રેણીમાં ને શ્રેણીમાં શુક્લ ધ્યાનનો પાયો માંડી નહીં, પાયો નખાઈ જાય, એનો દુર્ધ્યાન ન થવા દે. કૃપાળુ દેવે તો આ જીન ભક્તિના ઉપદેશની અંદર, મોક્ષમાળાના પાઠની અંદર આ પાયાની વાતો બધા, આ રહસ્યો છે બધા જ્ઞાનીના, પરમાર્થ માર્ગના. શું એ ગાથા બોલી છે? હા, આગળની ગાથા બોલો પણ. શુભ ભાવ ભણે પછી નવકાર મહાપદને નહીં, સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે.
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો ભજીને ભગવંત ભવંત લહો ભજીને ભગવંત ભવંત લહો.
પરિણામ ભ્રાંતિગત નથી, ભવનો અંત છે. પરિણામમાં ભવનો સુધારો નથી. હે પ્રભુ આ ભવે આ મેળ્યું, હવે આના પનારા ન પડે તો સારું. એટલા સારું ભગવાનની ભક્તિ કરવા ગયો, એટલા સારું દેરાસરમાં ગયો, એટલા સારું પૂજા કરી, અને પછી પૂજા કરશે શું કે અંતરાય કર્મની પૂજા ભણાવો આ વખતે, કા મને બહુ નડે છે. અરે તને તો અનંત ભવના અંતરાય નડે છે, મોટો અંતરાય તો સંસારનો છે. એમાં કે છે કે જડ મંદ અધોગતિ જન્મ જશે. ભક્તિ સાચી થાય, સાચો દેવ, સાચો ગુરુ અને સાચો ધર્મ, એને જો ભક્તિનું આલંબન આધાર મળે તો જ્ઞાનની જે કંઈ થોડો અંતરાય આગો પાછો હશે એનો વાંધો નથી. પણ જો વડના બીજની પેઠે જો મુખ્ય વાત સાચી હશે તો જ્ઞાની કહે છે અહીંયા કોઈ બીજું પરિણામ થશે નહીં. જડ મંદ અને અધોગતિ, આ આવું જન્માંતર એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં, જીવ કેવા કેવા જળ ગતિ હશે, કેવી ગતિ હશે. મૂઢની જેમ સ્થાવરમાં પૃથ્વીકાયમાં યુગ સુધી પડ્યો છે, અવ્યવહાર રાશિની અંદર યુગોના યુગો સુધી પડ્યો છે. આપણે તો સામાન્ય બીજું તો વધારે શું, પણ આ કાચબા ને મગર જોઈએ છે. અને તામિલનાડુની અંદર કોકોડાઇલની બ્રેંક બેંક છે, અને અહીંયા ઓલો બતાવવા આવે ત્યારે એમ કે આ મગર છે ને ઓછામાં ઓછો 500 વર્ષ પહેલાનો હશે, આયુષ્ય બતાવે. અને કેરળની અંદર એ બધા કાચબા બતાવે, કાચબા કેટલા જૂના છે, એ બધા માપે. આજે વર્તમાનમાં એ બધા માપના સાધનો છે. ત્યારે એમ થાય કે આ દશાની અંદર જીવ પડ્યા છે 500 વર્ષ સુધી, અહીંયા તો 70 વર્ષ પછી જીવન લંબાઈ તો હે પ્રભુ. એટલે ઓલો પાણી પીવા આવે છે કે આ સમુદ્રનું પાણી, આ જે સરોવરનું પાણી છે એ પીનારો અમર થઈ જાય છે, અને જેવો ખોબો હાથમાં લઈને પીવા જાય છે તો મગર બહાર આવ્યો અને કે વિચારીને પાણી પીજો, તારે પાણી પીશ તો અમર થઈ જાય, પણ હું મરતો નથી અને મરવાની આશા રાખીને કેટલાય વર્ષો ત્યાં જીવું છું અને જીવનમાં હવે કોઈ હવાદ રહ્યો, મારી કોઈ ક્રિયાકલાપ થતા નથી, મારી કોઈ ચેષ્ટા થતી નથી, આ 3 ઇંચની અંદર આવી મૂઢ અવસ્થાની અંદર મારા વર્ષોના વર્ષો જાય છે, તારે અમર થવું છે? મૃત્યુ જેવું તો મંગળ કોઈ છે નહીં. પણ મૃત્યુ મંગળ ક્યારે છે કે ઉત્તરોત્તર શુદ્ધ શ્રેણીને પ્રાપ્ત થતો જીવ, એને પ્રત્યેક મૃત્યુ નવો જીવન, નવી શક્તિ, નવા ઉન્મેષ એ આપે છે જીવનની અંદર. ચાલો યાત્રા પૂરી કરવી છે, સાધન ઘસાઈ ગયું છે, બદલાવી નાખો, આગળ વધીએ. કારણ કે હવે એને ભ્રાંતિ નથી, પરિણામની અંદર કોઈ ભ્રાંતિગત પરિણામે નથી. એટલે આવો જે ક્રિયા છે જેમાં જો એને સંસારની ક્રિયાઓ હોય એમાં ધર્મના પરમાર્થનું નામ હોય અને ભ્રાંતિગત પરિણામ હોય તો આ અસદગુરુને ભજનારો છે એ વધારે સંસારી કરતા વધારે અનંતાનુમંદી કર્મ બાંધે છે. કોણ? ખોટો પરમાર્થી, દંભી પરમાર્થી, પરમાર્થના નામે ધર્મની વાત કરનારો. અસદગુરુ, અસદ દેવ અને અસદ ધર્મ, 18 પાપસ્થાનકમાં 18મું પાપસ્થાનક આ છે. મિથ્યાત્વ, શલ્ય, શલ્ય ખૂંચે છે, જ્યાં સુધી શરીરમાંથી શલ્ય નીકળે નહીં ત્યાં સુધી એ ચેન ન પડવા દે, એમાં મિથ્યાત્વનો શલ્યાને લાગી ગયું છે. કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા જતી નથી. મેળા છે વિતરાગ દેવ, વિતરાગ ધર્મ, પણ એને આ શ્રદ્ધા હજી જતું નથી, હજી આ છોડતો નથી. કંઈક થઈ જશે તો, અને મેળવવું છે તો આ તો દેવાનો જ નથી. પાછો આને વિતરાગની ઓળખાણ એટલી બધી પાકી છે, વિતરાગને શું કામ છોડતો, છોડી દે છે ને અળવાને પકડે છે. વિતરાગની ઓળખાણ પાકી છે કે હારો હાથ નાળિયેર માનીશ તો આ કઈ મારા શેર બજારના ભાવમાં સુધારો કરી દે એમ. એના કરતા હનુમાનજી તો એ પાવરા તેલથી પણ કૃપા જો એની થઈ જાય
તો આપણું તો બેડો પાર. બહુ તો એક હનુમાન ચાલીસા બોલવા પડે એટલું જ ને, પણ આત્મસિદ્ધ તો લાખ વાર બોલીશ તો મારું આ ભગવાન કઈ કલ્યાણ કરે એમ. જોઈ લ્યો આજે આ અનંતાનુબંધીમાં ફસાયેલો ભ્રાંતિગત પરિણામ પરમાર્થના નામે અપરમાર્થ આ કરે છે. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી, હવે ક્યાં અનંતાનુબંધી થાય છે? સંસારમાં નહીં, અહીંયા. ક્યાં? ક્યારે? અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, આગ્રહે આગ્રહ રાખે છે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે. એને એને આના પ્રત્યે નિરાદર છે, આના પ્રત્યે અધિક આદર છે. સેવ્ય આ છે, સેવ્ય આ છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગુરુ દેવ ધર્મ પ્રત્યે અસત ગુરવાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. આ જીવ શું કામ અનંતાનુબંધી માનવે છે? કે અસતગુરુનો ઉપદેશ એને મળ્યો છે, એટલે સદગુરુ સદેવ અને સદધર્મ પ્રત્યે શું કરે છે? ઓલા અસતના આગ્રહથી, એના માથા બોધથી, આશાતના અને ઉપેક્ષાએ પ્રવર્તે છે. કેના પ્રત્યે આશાતના? સદેવ પ્રત્યે. ઉપેક્ષા કોની? સદેવની, સદધર્મની, સદગુરુની ઉપેક્ષા છે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે તે જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભનો આકાર છે. આ જીવની જે દશા છે કે સદેવ સદગુરુ અને સદધર્મ પ્રત્યેનો નિરાદર છે, અસદગુરવાદિકના ઉપદેશથી અસદગુરુ અસદધર્મ અને અસદદેવનો આગ્રહ છે, આગ્રહ કરીને અપરમાર્થને ભજે છે અને એને કારણે પોતાની સાંસારિક વાસનાઓને પોષે છે, એ કહે છે કે આ સ્થિતિની અંદર આવા માઠા સંગથી પરમાર્થ માર્ગની અંદર એને મળેલો માઠો સંગ, એથી એની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં, સંસારની વાસના પરિચ્છેદ નિર્મૂળ થતી નથી. ક્યાંથી થાય? દરેકમાં વાસનાથી જોડાયેલો છે. સંસારી વાસના પરિચ્છેદ ન થતી હોવા છતાં તે પરિચ્છેદ માની અને પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે છે, પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે છે. એ પરમાર્થ, પરમાર્થમાં તો એ ભ્રાંતિગત પરમાર્થના નામે કરે છે, પરમાર્થ તો કરતો જ નથી. સાચા પરમાર્થની ઉપેક્ષા અને પરમાર્થના નામે ભ્રાંતિગતપણે, ભવરહિતપણે, ભ્રાંતિગત પરિણામે, તીવ્ર પરિણામે એ આ પ્રકારના અપારમાર્થિક આગ્રહ ભજ્યા કરે છે. એ કહે છે આવી સંસાર વાસના, એ ભજવામાં મૂળભૂત કારણ શું? સંસારની બળતરા. એને કોઈ પણ અસદગુરુ અસદદેવ અને અસદધર્મ એની આરાધના કરવા માટે લાલચ શું? સંસારની વાસના. મુક્તિની વાત હોય તો ખબર પડે કે કઈ મુક્તિ આપે એમ, પણ યાદ આવશે તાર રોગ મટી જશે, તો લાલચ શું થઈ? સંસારનો પરિચ્છેદ ન થયો, સંસાર વાસનાનો પરિચ્છેદ ન થયો, અને છતાં માને છે, અને માન્યતા એટલી બધી એની છે મિથ્યા, એને કારણે સાચા પરમાર્થની ઉપેક્ષા કરે છે. જો અનંતાનુબંધી બંધાવવાનું કારણ પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે, એ ક્યારે સાચા પરમાર્થ તરફ આવી શકતો નથી. આ જ્યાં સુધી એની લાલસા, એની વાસના જતી નથી મૂળમાંથી, ત્યાં સુધી એ વાસનાનો તંતુ લંબાયા જ કરે છે, લંબાયા જ કરે છે. અને આ તંતુ એવો છે, વાસના આકાશ જેવી અનંત છે, એનો ક્યારેય ઉચ્છેદ થાય નહીં. આ માર્ગે, પૂર્તિના માર્ગે કેટલા ડબ્બા ઘી નાખીએ તો અગ્નિ શાંત થાય, કેટલા બંબા પેટ્રોલના છાંટીએ તો લાગેલી આગ બુઝાઈ જાય. ગણિત કરો કોમ્પ્યુટર ઉપર, પેટ્રોલ મંગાવવાનું, મ્યુનિસિપાલિટીના બંબા નહીં, પેટ્રોલ પંપ ઉપર ફોન કરવાના, આગ લાગી છે મોકલી દો. અને બ્રાહ્મણને કહેવાનું કે નાખ ગીત ઉતારે, અગ્નિને શાંત કર. વાસના તૃષ્ણા ઈચ્છા આકાશ જેવી અનંત છે, આની પૂર્તિમાં જો જીવને રસ લાગી ગયો, આની પૂર્તિમાં જો જીવ લોભાઈ ગયો, અને એ આધાર ઉપર આવા માઠા બોધથી જો એ ક્યાંય અસદગુરુ અસદદેવ અને અસદધર્મની ઉપાસનામાં લાગી ગયો તો સાચા પરમાર્થની ઉપેક્ષા કરશે. કારણ કે વાસના પરિચ્છેદ થતી નથી, છતાં પણ એ માને છે કે આ મારી સંસારની મુશ્કેલી દૂર કરે છે. સંસાર દૂર કરતો નથી, છતાં માન્યતા શું છે કે મારી સંસાર મારો દૂર થાય છે. મૂળભૂત વાત, બેઝિક વાત. આને એટલે એનો સંસારની વાત અનંતરીય છે, એને ક્યાં સંસાર નષ્ટ કરવો છે? સંસાર એને નષ્ટ કરવો નથી, એને તો સંસારમાં રહેલી પ્રતિકૂળતા, સંસારમાં આવતી અગવડતા, સંસારમાં ઉભા થતા અંતરાય, સંસારમાં આવતી અડચણો, આ બધું જો દૂર થતું હોય તો એ સમજે છે. પણ વાસના છે, આ વાસના પરિચ્છેદ થતી નથી ત્યાં સુધી જીવ સાચા પરમાર્થ માર્ગની ઉપાસના કરી શકતો નથી. અને આ જ્યાં સુધી છે ત્યાં સુધી અનંત સંસાર અનુબંધની જીવની સ્થિતિ જે છે એ હજુ ઊભી છે. આ સમાપ્ત ન થાય, અનંતાનુબંધી ક્રોધ માન માયાને લોભ સમાપ્ત ન થાય, આ ચાર પ્રકારની કર્મની પ્રકૃતિ એને કર્મની અનંતાનુબંધીની ચોકડી કહેવામાં આવે છે. કસાય નહીં, આપણા પ્રતિક્રમણની અંદર કસાય વિરમણમાં છે કે ચાર કસાયની પહેલો પ્રકાર એ છે, પછી અપ્રત્યાખ્યાન વળી પ્રત્યાખ્યાન વળી સંજવલન, એ બધા તો ચડિયાતા પરિણામ છે, સમ્યકત્વ થયા પછીના છે અને એને નિર્મૂળ કરવા સહેલા છે, એમાં કઈ આ નડતું નથી અસદનું સમ્યક દર્શન થયા પછી. પણ સમ્યક દર્શન થવા માટે આ નડે છે. જ્યાં સુધી આ ચાર પ્રકૃતિઓને ઉચ્છેદ ન થાય, ક્ષય ન થાય, ક્ષીણ ન થાય, ત્યાં સુધી સમ્યકત્વ પ્રગટવું જીવને માટે સંભવિત બનતું નથી. પત્રાંક 47ની અંદર આપણે આ વાત આવી ગઈ છે, ફરીથી ઘરે વાંચી લેજો રેફરન્સમાં, કે આ કર્મની પ્રકૃતિ જ્યાં સુધી એનો ક્ષય ન થાય ત્યાં સુધી આ કોઈ પણ પ્રકારનું સમ્યકત્વ જીવને થતું નથી. આ પ્રકૃતિ જવી જોઈએ, આ પ્રકૃતિ અનંતાનુબંધીની પ્રકૃતિ છે. એટલે આપણે મોક્ષ મેળવવો છે, પણ જ્ઞાની કહે છે પેલા એક કામ કર, તને અંતની વાતમાં લાવશું પણ તું પેલા અનંતમાંથી નીકળી જા. બેસે છે વાત? તો સંત વિના અંત પમાતો નથી, કૃપાળ દેડે કે અત્યારે અનંતમાં છીએ આપણે, બધું કરીએ તો પાછું અનંત જ ચાલુ રહે છે. તારે નીકળવું છે ને અનંતમાંથી, પેલા તું અંત આવે એવી સ્થિતિમાં આવી જાય, એ સર્કલમાંથી નીકળી જાય, આ સર્કલમાં આવી જાય, પેલું સર્કલ અનંત છે, બીજું અંત છે, અંતમાં આવી જાય, પછી અમે છીએ તમે છીએ. કૃપાળુ દેવે લખ્યું છે સૌભાગભાઈને કે આગળ ઉપર જોઈ લઈશું. અરે સાહેબ, જોઈ લઈશું એટલે તમારી જો આ સંસાર પ્રત્યેની જો વાસના ઈચ્છા તૃષ્ણા જે કઈ થોડી છે એ જો વહી જતી હોય, જે થાય તે થવા દેવું, દિનતા કરવી નહીં, પ્રભુ પ્રત્યે યાતના કરવી. અરે શબ્દો તો એવા લેખા છે, આપણે એમ થાય કે પ્રભુ આ કઈ નથી, તમારું અમારે કઈ કામ નથી. પણ જ્ઞાનીના વચનો, એમાં શ્રદ્ધા થવી, એમાં પ્રેમ થવો, એમાં ભક્તિ થવી આકરું છે. કારણ કે આ તો કસોટીની તાવણીએ તવાઈ જાય છે આપણે, અને ઘણીવાર જીવને આકરું લાગે છે, છતાંય ખૂબ વિચારવું પડે. ક્યારે વિચારી શકાય? એકાકી. આ જાજુ ડાપણ કરવા જેવું નથી, કેમ કે જો સામે નબળો મળી ગયો કોક ભેગો ચર્ચામાં, લે અડધી ચા પી લે પછી વાત કરજે, હવે નાસ્તો મગાવો, એને આ બધું નરમ પાડવું છે. ખૂબ મુશ્કેલ છે, પણ છતાં જીવમાં આ શક્તિ છે, આ જ્ઞાન છે, આ જ્ઞાન સ્વરૂપ જીવ છે. ભલે વ્યવચ્છેદ જ્ઞાન થયું નથી, સામાન્ય જ્ઞાનને નબળું પાડશો નહીં. કારણ કે વડના બીજની પેઠે પરમાર્થ વડનું આ બીજ છે, આ બીજને પકડી લઈશું, બીજને પકડી લઈશું તો પરમાર્થના વડનું વૃક્ષ થયે જ છૂટકો છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.